सज्जतानो संग लावे के तिमा रंग कार्यक्रम नंबर 35 प्रसारण तारीख 6 सितंबर 2007। ઓગસ્ટની શ્રોતા મંડળના સંયોજક અને સભાસદ મિત્રોની બેઠકની જેમ જ અત્યારે રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા અમારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્તે.
મિત્રો, આ વખતે જ્યાં માફકસરનો વરસાદ થયો છે ત્યાં તો આગોતરો ચોમાસુ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે, ખરું કે નહીં? ઉમા, એટલે ચોક્કસ રંગે ચંગે સાતમ આઠમ અને જન્માષ્ટમી ઉજવા જશે.
અને તરણે તરણા મેળે જવાની તૈયારીઓ ચાલી જ રહી હશે.
હા, આવતા ગુરુવારથી જે લગભગ તો શરૂ થવાનો છે, પણ એ તો જેમને વરસાદથી ખાસ નુકસાન નથી થયું એમની વાત કરી. મિત્રો, મને યાદ આવે છે પશાભાઈ અને ચંપાભાભી જેવા પાટણ અને બનાસકાંઠાના બીજા અનેક ખેડૂત ભાઈઓ બહેનો કે જેમને અત્યારે ચોમાસામાં તો નર્યા ઘાસ સિવાય બીજું કંઈ પાકે એવી કોઈ આશા જ નથી.
હા, એમાં બનેલું એવું કે ગયા ગુરુવારે ક્રિકેટ મેચની રનિંગ કોમેન્ટ્રીના લીધે આપણો કાર્યક્રમ આવવાનો નહોતો અને પશાભાઈ ક્યારના કેવડાવ્યા કરતા હતા, એટલે અમે પહોંચી ગયા ચાણસ્મા તાલુકામાં. પાણી અને કાદવ કુંતા સીધા એમને ગામ.
અરે પશાભાઈ, એ પશાભાઈ, ઘરમાં છો કે? એ આયો.
એક તો આ મારો વાલો આ ચોય જપ નહીં લેતો, હવે તો બંધ થાય તો સારું છે.
નમસ્તે પશાભાઈ, આ બાજુ આ બાજુ જુઓ.
નમસ્તે શંકરભાઈ,
લગભગ એવું જ.
આવો આવો આવો, જલ્દી મોય ઓ શ્રી માયદા. હેલો, કપડા બહેના થશે ને તો શરદી થઈ જાય. અંદર આવ કે
પશાભાઈ, આ તમે કેટલાય વખત થી આવવાનું કહેતા હતા ને, એટલે આજે તો જાણ કરાવી ના જ આવી ગયા.
આવો સમય પસંદ કરાય.
એ આવો ભાઈ, નમસ્તે નમસ્તે.
નમસ્તે ભાભી,
કેમ છો? ઉમા ભાભી
બસ મજામાં, તમે કેમ
ભાભી? કેમ છો? મજામાં ને
ભાઈ, અમારી મજા તો ઊન શાલ આ વરહાદે ઉરાડી મેલી છે.
કેમ?
એક અઠવાડિયું એવું નહીં જીવું જીમો એ આવ્યો ના હોય.
તમારી વાત તો સાવ સાચી છે,
લગભગ તો અમે એવું જોતા જ આવ્યા છીએ.
આ બાજુ પાટણ બનાસકાંઠામાં ના સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં ફાયદા કરતા વરસાદથી નુકસાન વધારે છે.
હું તમને શું વાત કરું, આ 1.5 મહિના પહેલો તમે કહેલું કે જ્યાં વધારે વરસાદ હોય ત્યાં હવે જુવાર બાજરી તો કઠોળ નહીતર દિવેલો વાઈ દે.
બરાબર છે, એરંડા ભવાય,
પણ આ તો કશું ઉભા જ નહીં દેતો. માનજો, મારી જેમ કેટલાય ખેડૂતોની બધી મુજાઈ જાય છે ભાઈ. આમાં
પાણી ભરાય રહે તો કપાસ હોય મગફળી હોય કે ડાંગર અથવા એરંડા, એમાં ફૂગથી થતા રોગો અને પાનકોરી ઈયળ કે ચૂસિયાનો ઉપદ્રવ તો રહેવાનો જ છે.
અને એમાં આપણી DSC તથા સજ્જતા સંઘના મિત્રો કહે છે એમ, એનો કશોક ઉપાય કરવાનો કે યોગ્ય રસ્તો શોધી કાઢવાનો.
ભાઈ, પણ જો આ ફાટ ત્યાં થીગડું મારવા જઈએ, આ માર ભાઈ મહેશ કહેતો હતો કે જો જો મગફળી વાઈ છે ને ત્યાં પેલો પોનાનો ટીકાનો અને હુયા બે હતો જ કાળી ફૂગી નો રોગ દેખાવા માંડ્યો છે, એનું શું કરવાનું છે?
ચંપા ભાભી, એને અફલારોટ કહે છે.
અફલારોટ?
અફલારોટ,
ખાસ કરીને જે મગફળી નો વેલો ફેલાતો હોય એવી વેલડી મગફળી માં લગભગ 50-60 દિવસે આ અફલારોટ નો ઉપદ્રવ થાય છે.
અને જો પૂરતી કાળજી ના લઈએ તો સિંગ ના પોપટા ને દાણા સુદ્ધા માં એનાથી અફલાટોક્સિન નામનું ઝેરી તત્વ આવી જાય. હા, આ ફૂગ લીવર નું કેન્સર નોતરી શકે ને એવી હોવાથી અફલારોટ વાળી મગફળી ની કે સિંગ દાણા ની નિકાસ નથી કરી શકાતી. તો
પણ શંકરભાઈ, તમે કહો છો એ હંધી એ વાત સાચી, પણ એનો કોઈ ઈલાજ ખરો કે નહીં?
ઈલાજ તો હોય
ને કે ભાઈ,
જો પહેલું તો જ્યાં જ્યાં આ ફૂગ નો ઉપદ્રવ વધારે હોય અને છોડ તદ્દન સુકાઈ ગયા હોય ત્યાંથી એ બધા છોડ ઉચકી લઈ એમનો નાશ કરવાનો, એટલે કે સળગાવી નાખવાના.
અને જો દાણામાં અસર દેખાય મગફળી લીધા પછી, તો એવી મગફળીને કાઢી લીધા પછી સુકાઈ ને સાવ બંગડી જેવી ખખડતી થઈ જાય ને ત્યાં સુધી સુકવાની.
એ તો પાક લઈએ તાણ, પણ હાલ શું કરવાનું? આ માર ભાઈ મહેશ કહેતો તો કે ઉભા પાકને બચાવી લેવા શું કરવાનું?
ચંપા ભાભી, અફલારોટ નો સીધો ઈલાજ છે મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવા. પંપ દીઠ 35-40 ગ્રામ ભેળવીને એ પાણી મગફળી, તલ હોય કે ફૂગ વાળા પાક ના બીજા કોઈ પણ પાક હોય એના થડ ની આજુબાજુ રેડવાનું.
થડ ની આજુબાજુ?
હા, 15 દિવસ પહેલા અમે કહ્યું તું એમ, નોઝલ નું આગળનું મોઢિયું કાઢી નાખવાનું, એટલે ફુવારો ના થાય એમ. અને આ દવા થડ ની આજુબાજુ રેડતા જવાનું.
એ કરીને ઉભેલી મગફળીને બચાવી લે.
બરાબર.
પણ આ મૂંગા ભાવનું કપાસ નું બિયારણ લાઈને કપાસ વાયો હોય, છતાંય ઈબો પેલી લશ્કરી ઈયળ ને ચૂસિયામાં પેલી થ્રીપ્સ જેવી જીવાત દેખાય તો ખેડૂત નો તો જીવ તાળવે ચોંટી જાય કે નહીં ભાઈ?
પછી ભાઈ, મગફળી ને ફૂલ આવવા માંડે એટલે લશ્કરી ઈયળ ત્યાંથી ખસીને કપાસ માં જાય.
શું થાય? મગફળી માંથી કપાસ માં જાય.
અને હવેના કપાસમાં લીલી કે ગુલાબી ઈયળ નો પ્રતિકાર કરવાની શક્તિ છે. લશ્કરી ઈયળ તો ત્યાં પણ નુકસાન કરી શકે.
હા ભાઈ, મગફળી ના હોય તો કપાસ જે આવ્યું એ ખાઈ
જવાનું.
પણ એમાં બાપડા ખેડૂતો ની કમાણી ચવાઈ જાય છે એનું શું? એનો કશો ઉપાય તો કરવો જોઈએ કે નહીં? શંકરભાઈ,
પહેલું તો ડોક્ટર પરાશરાજી કે છે એમ, ખેતર માં ફેરોમેન ટ્રેપ લગાવી દેવાની. શું? એટલે નર ફૂદા એમાં આવી જશે અને નવી ઈયળો પેદા થતી અટકશે.
પછી ત્રીપ જેવા ચૂસિયા અને પાલ ખાઈ જતી લશ્કરી ઈયળ ને કાબુમાં લેવા ક્વિનાલ્ફોસ 30 EC કે ક્લોરપાયરીફોસ 15 લિટર ના પંપ દીઠ 35-40 મિલીલીટર પાણીમાં મેળવીને છંટકાવ કરી દેવાનો.
પછી ભાઈ, ચૂસિયામાં અત્યારે થ્રીપ્સ નો ઉપદ્રવ વધારે હશે, બરાબર? કારણ કે સફેદ માખી ના ઈંડા મૂકવાનું હજી શરૂ નહીં થયું હોય. પણ આ રોગ કે જીવાત નો વહેલા સરજ ઉપાય કરવાનો.
અરે હા, યાદ આવ્યું હો ભાઈ, આ મહેશભાઈ એ DAC માં ફોન કરેલો તો ડોક્ટર પરાશરજી એ કોક નવી દવા બતાવી. એ ચાઈ?
હા, એને ખબર છું મને. બોલ કે.
એ છે ઇમામેક્ટિન બેન્ઝોઇડ 5%.
કઈ? ઇમામેક્ટિન બેન્ઝોઇડ 5%.
એ 1 એકરે 100 ગ્રામ ના હિસાબે, એટલે કે 150 લિટર પાણીમાં 100 ગ્રામ ના પ્રમાણ માં ભેળવીને છાંટી દેવાય.
એટલે કે એક વાર તમે ક્વિનાલ્ફોસ કે ક્લોરપાયરીફોસ છાંટી હોય તો બીજી વાર આ ઇમામેક્ટિન બેન્ઝોઇડ છાંટવાની, બરાબર? એ જ રીતે ચૂસિયાને કાબુમાં લેવા 15 લિટર ના પંપ દીઠ 35 મિલીલીટર મોનોક્રોટોફોસ, એ તો જાણીતી દવા છે, કે પછી 35 મિલી પ્રોફેનોફોસ, અથવા એમાં પણ એક નવી દવા આવી છે હમણાં, લેમ્બડા સાઈ હેલોથ્રીન 10-15 મિલી નો છંટકાવ.
આ યાદ રહી જાય, લેમ્બડા સાઈ
હેલોથ્રીન, એ 10-15 મિલીલીટર જ લેવાની. એમ 10-15 દિવસ ના અંતરે વારા ફરતી છંટકાવ કરવાનો, જેથી જીવાત કોઈ એક જંતુનાશક દવા નો સામનો કરવાની શક્તિ ના કેળવી લે.
તમે આ ખેતીમાં ઓછી જફા છે? આ લોંબા થઈ જાય ને તાણે પાક ઘરમાં આવે તો આવે, રોન તર માયા ક્યાં જતા તો કે
ભાઈ, કોઈ પણ ધંધા વ્યવસાયમાં જોખમ તો હોય છે. એમાં જે વ્યવસ્થિત આયોજન કરે, સમજી વિચારીને એનો ઉપાય કરે, એને સારું વળતર રહે જ.
પણ જેટલું આયોજન કરે મારી બુન, ઊન શાલ પાણી ની સ્વચ્છ, એટલે ખેડા આણંદ જિલ્લા વાળા ની ઓલે અમદાવાદ જિલ્લો માં ખેડૂતો એ ડોંગર ધરાઈ વાઈ છે. પણ ઈમોય પેલો કરમોડી નો અને પોના નો ભૂરા ટપકા નો રોગ આવ્યો છે, એનું શું કરવાનું?
હા, સાચી વાત છે ભાભી. આપણા શ્રોતા સંમેલન માં પેલા મોટી રાંતાઈ ના બહુભાઈ પટેલ આવ્યા હતા, દેત્રોજ તાલુકા ના
બાપભાઈ પટેલ.
હા, એ કહેતા હતા કે એવી ફરિયાદ ઘણા ખેડૂત મિત્રો ને છે, પણ એ માટે હેક્ઝાકોનાઝોલ છે જ ને, એનો છંટકાવ કરી દેવાનો.
બરાબર ભાઈ, ઘણા તો એવું માને છે કે ખાતર ની ખેંચ એટલે પછી વાંખ્યો મેચી ને મોડે DAP આલવા, તો એનો કોઈ અર્થ ખરો?
પછી ભાઈ, ડોક્ટર પરાશરાજી જેવા ખેતી નિષ્ણાતો કહે છે એમ, આપણે રાસાયણિક ખાતરો આપવાની બાબતમાં વિવેક રાખવો જ પડશે.
બિલકુલ સાચી વાત.
અને એ ખાતરો વધારે હશે તો જમીનમાં પડ્યા પડ્યા જમીનની પ્રત બગાડશે. એના કરતા પાક કે છોડ અથવા ઝાડ એને આપેલા ખાતર નો પૂરેપૂરો ઉપયોગ કરી શકે એ માટે સૌથી સારો રસ્તો છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ના કલ્ચર આપવાનો.
બિલકુલ સાચું.
જેથી જમીનમાં પડેલા એ પોષક તત્વો પાકને ઝડપથી મળે એવા સુપાચ્ય બનશે અને આપણી મહેનત, પૈસા અને સમય બચશે.
હા, બિલકુલ સાચી વાત. પણ હું તમને દિવેલાની જ વાત કરું પછી. ભાભી, બિન પિયતમાં 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ જોઈએ, બરાબર? અને પિયત દિવેલામાં 75 કિલો નાઇટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસ જોઈએ. હવે તમે ગમે તેટલો નાઇટ્રોજન આપો, એ હવામાં ઉડી જ જવાનો છે. એને 25-25-25 એમ 3 ભાગમાં 3 હપ્તામાં જ આપવો જોઈએ. એટલે કે વાવણી વખતે 25 કિલો, 35-40 દિવસે બીજો 25 કિલો, અને 65-70 દિવસે માળ બેસે ત્યારે ત્રીજો 25 કિલો નો હપ્તો આપ્યો. સાથે સુકારા જેવો રોગ કે લશ્કરી ઈયળ જેવી જીવાતનો પણ ઉપાય કરીએ તો એ એરંડાનો ધારો પાક ઉતરે.
ભાઈ, આજ તો તમે બંને કેટલી બધી કોમની વાત કરી છે.
બધા તો બાંધી રાખશે, પણ જો આ પસાભાઈ લખવામાં પડે છે સામું જોતા. પણ હવે અમને બાંધી રાખશો ને ભાભી, તો અમે બીજા મિત્રો ને મળવા નહીં જઈશું. અને અમે હવે વરસાદ બંધ થઈ ગયો છે એટલે અમે હવે રજા લઈએ.
બાનું કાઢ્યું, બાનું કાઢ્યું, લેવ છે ને મને હવે. આજે જોઈ નહીં જવાનું.
ના
ભાઈ, ના આવે.
અરે ના
રે
બાપી,
ચા બા નહીં, ચામાં ચામાં નહીં.
એમ કરો, તમે સરસ મજાની ચા જ બનાવો.
ખબર હતી, ચા બોલો, ચા નહીં.
યાદ રહ્યું ને મિત્રો, મગફળીમાં અફલારોટ માટે 35-40 ગ્રામ મેંગોઝ મેળવીને છોડની આજુબાજુ રેડવી જોઈએ.
અને કપાસમાં થ્રીપ્સને કાબુમાં લેવા મોનોક્રોટોફોસ, પ્રોફેનોફોસ કે લેમડા સાયહેલોથ્રિન અને લશ્કરી ઈયળને કાબુમાં લેવા ફેરોમેન ટ્રેપ મૂકવા ઉપરાંત પિનાલફોસ, ક્લોરપાયરીફોસ કે ઇમામેક્ટિન બેન્ઝોઇડ 5% જરૂર મુજબ વારાફરતી છંટકાવ કરવો જ જોઈએ.
અને ડાંગરમાં બ્લાસ્ટ જેવા રોગ માટે હેક્ઝાકોનાઝોલ જેવી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
તો ખૂબ કામની વાત એ કે રાસાયણિક ખાતરો અથવા માત્ર કેટલીક કંપનીઓના પ્રચારથી ભોળવાઈ જઈને બિનજરૂરી તત્વો જમીનમાં નાખીને ખોટો બગાડ નહીં કરવો.
પૂરતી ખાતરમાં યુરિયા સીધું આપવા કરતા એક પંપમાં એક જ મુઠ્ઠી યુરિયા ભેળવીને છાંટીએ તો પણ એટલો જ ગુણ કરે.
અને એ જ રીતે કુદરતી નૈસર્ગિક ખેતીનું ચલણ પણ સારું એવું હવે વધી રહ્યું છે મિત્રો. અને એમાં નવો ચીલો ચાતરનારા પથુભાઈ જેવા ખેડૂત મિત્રો પણ આપણા સંમેલનમાં આવેલા. પણ આજે ઘણા બધા વિસ્તારો માટે ખૂબ કામની વાત કરવાની હતી એટલે એ વાત આવતા કાર્યક્રમોમાં કરી.
અને હવે ક્રિકેટ મેચો પણ કદાચ નહીં નડે એટલે કામની વાતો તો થતી જ રહેશે. તો જે મિત્રોએ પોતાના ગામમાં સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ શ્રોતા મંડળ ના બનાવ્યું હોય તો ચોક્કસ બનાવી લેજો.
બિલકુલ.
અને એ માટેનું ફોર્મ ના મળ્યું હોય તો એ પણ મંગાવી જ લેજો.
અને ગુરુવારે થાય એ વાત નોંધીને કે રેકોર્ડ કરીને યાદ રાખજો, જેથી ઉમા સવાલ પૂછે તો આપણે ચતુર છીએ એવું જવાબ આપીને કહી શકીએ.
હા, તો આજે સવાલ તૈયાર જ છે.
બોલો બોલો.
લખો મિત્રો, પૂરતી ખાતર આપતી વખતે યુરિયાની બચત કરવા એ કઈ રીતે આપવું જોઈએ?
સવાલ બરાબર સાંભળો મિત્રો, ફરી બોલું છું. પૂરતી ખાતર આપતી વખતે યુરિયાની બચત કરવા એ કઈ રીતે આપવું જોઈએ?
આજે પણ તમારા ફોન આવતા રહેશે ત્યાં સુધી તમારા જવાબ કે ખેતીને લગતી મૂંઝવણો રેકોર્ડ કરવા DSC માં પરેશભાઈ, વિકાસભાઈ અને રમેશભાઈ તો છે જ.
95-27-17-235-995 ફોન તો હવે ચાલુ દિવસે પણ રણકતો જ રહે છે. જે ખેડૂતોની હેલ્પલાઈન જેવો જ બની ગયો છે એટલે ચોક્કસ ફોન કરજો જ મિત્રો. જવાબ કે અભિપ્રાય રેકોર્ડ કરીશું અને મૂંઝવણનો ઉકેલ ચોક્કસ મળશે.
અને હવે 32મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં ઇનામ વિજેતા બે મિત્રોના નામ.
મિત્રો, અમે પૂછેલું કે ડાંગર અને મકાઈના પાકમાં શરૂમાં કઈ ઈયળ આવે છે
અને એનો સાચો જવાબ છે ગાબ મારાની ઈયળ.
ફોન કે પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ પાવઠીના ધૂંધળવા પ્રવીણભાઈ મગનભાઈ.
અને 251 રૂપિયાનું પ્રથમ ઇનામ જીતનારા મિત્ર છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ પીપરડીના અભુભાઈ મગનભાઈ ટિમ્બર.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બીજા તમામ જાગૃત મિત્રોને પણ ધન્યવાદ. દોસ્તો, શ્રોતા મંડળના સંમેલનમાં ઘણા મિત્રોએ એમના ગામમાં કે જિલ્લામાં પણ ખેડૂત સભા રાખવાનું નિમંત્રણ આપ્યું છે અને DSC તથા સજ્જતા સંઘની તૈયારી કરી જ રહ્યા છે. તમારે ત્યાં જયારે પણ સંમેલન મળે ચોક્કસ સભાના સ્થળે પહોંચી જજો,
કારણ કે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાયથી આ કાર્યક્રમ દ્વારા બંધાયેલો આપણો સંબંધ હંમેશા વધુ ને વધુ ગાઢ બનતો જ જવાનો છે.
અને હા, ફોન ઉપરાંત પત્ર પણ લખી શકો છો. સરનામું તો તમારી પાસે છે જ.
બિલકુલ.
સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. તો હવે અત્યારે અહીંથી લઈએ છીએ રજા, અને આવતા ગુરુવારે ચોક્કસ મળવાના વચન સાથે કહી દઈએ
નમસ્કાર.